એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી વાત કરવાના છીએ જેણે ચિત્રકથાઓ એટલે કે કોમિક્સને જોવાની આપણી રીત જ બદલી નાખી છે.
હા, પુસ્તક છે સ્કોટ મેકક્લાઉડનું અન્ડરસ્ટેન્ડિંગ કોમિક્સ ધ ઇનવિઝિબલ આર્ટ. આપણે કહી શકીએ કોમિક્સની સમજ એક અદૃશ્ય કલા.
અને ખબર છે, આજના સમયમાં આ પુસ્તક કદાચ પહેલા કરતાં પણ વધારે જરૂરી લાગે છે.
બરાબર, કારણ કે આપણે ચારે બાજુથી વિઝ્યુઅલ્સથી ઘેરાયેલા છીએ. ચિત્રો, ઇમોજીસ, પેલી ઇન્ફોગ્રાફિક્સ, મીમ્સ, કેટલું બધું.
હા, સતત.
અને આ પુસ્તક છે ને, એ આપણને આ બધી દ્રશ્ય ભાષાની પાછળ જે છુપાયેલું છે, પેલી અદૃશ્ય કળા, એને સમજવામાં મદદ કરે છે.
એટલે કે કોમિક્સ ફક્ત બાળકો માટેની વસ્તુ નથી એવું.
બિલકુલ, સ્કોટ મેકક્લાઉડ તો દૃઢપણે માને છે અને આ પુસ્તકમાં એ સાબિત કરવા જ નીકળ્યા છે.
તો આ સ્કોટ મેકક્લાઉડ છે કોણ જેમણે આટલો મોટો દાવો કર્યો, એમની ઓળખાણ તો આપો.
જુઓ, સ્કોટ મેકક્લાઉડ એક અમેરિકન કાર્ટૂનિસ્ટ છે, પણ વાત ત્યાં પૂરી નથી થતી.
અચ્છા.
હા, એ લેખક પણ છે અને સિદ્ધાંતકાર પણ, એટલે કે થિયરિસ્ટ. અને એમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ જે માધ્યમમાં કામ કરે છે એટલે કે કોમિક્સ, એનું જ ઊંડાણપૂર્વક વિશ્લેષણ પણ કરે છે.
ઓહ, એટલે કલાકાર પોતે જ પોતાની કળાનું શાસ્ત્ર રચે એવું થયું.
એકદમ બરાબર. એ પોતે પ્રેક્ટિશનર પણ છે અને સ્કોલર પણ.
એમણે શરૂઆત તો પેલી ઝોટ નામની કોઈ સુપરહીરો કોમિક સિરીઝથી કરી હતી, નહીં?
હા, 1980ના દાયકામાં. પણ એમની ખરી ઓળખ બની આ પુસ્તકથી, અન્ડરસ્ટેન્ડિંગ કોમિક્સથી.
અને એની ખાસ વાત?
ખાસ વાત એ છે કે આ પુસ્તક પોતે જ એક કોમિક બુક છે. એમણે કોમિક્સના સિદ્ધાંતો સમજાવવા માટે કોમિક્સનો જ ઉપયોગ કર્યો.
શું વાત છે.
એટલે જ જટિલ વિચારો પણ ચિત્રો દ્વારા સમજાવ્યા. હા, અને એનાથી થયું એ કે બહુ અઘરા લાગતા સિદ્ધાંતો પણ એકદમ સરળ, આમ તો વાંચવામાં મજા આવે એવા બની ગયા.
વાહ, એ રીતે એમણે પોતાના જ માધ્યમની શક્તિનો પુરાવો આપ્યો.
વાહ,
આ તો કમાલ કહેવાય. જે માધ્યમ વિશે વાત કરવી છે એ જ માધ્યમમાં વાત કરવી, એટલે જ કદાચ એમનું નામ કોમિક્સ થિયરીમાં આટલું મોટું ગણાય છે.
ચોક્કસ.
તો આ પુસ્તક લખવાનો એમનું મુખ્ય હેતુ શું હતો? શું સાબિત કરવા માંગતા હતા?
મુખ્ય હેતુ હતો કોમિક્સને એક એક ગંભીર, શક્તિશાળી અને બહુમુખી સંચાર માધ્યમ તરીકે સ્થાપિત કરવાનો, એને કાયદેસરતા આપવી.
કેમ કે લોકો એને ગંભીરતાથી નહોતા લેતા.
હા, તે સમયે. અને સાચું કહું તો અમુક અંશે આજે પણ લોકો કોમિક્સને ફક્ત બાળકોનું મનોરંજન અથવા તો એમ કે હલકી કક્ષાની કળા માનતા હતા. મેકક્લાઉડ આ પૂર્વગ્રહ તોડવા માંગતા હતા.
એટલે કે કોમિક્સ એટલે ખાલી સુપરમેન કે સ્પાઈડરમેન નહીં, પણ એથી ઘણું વધારે છે એવું કહેવા માંગતા હતા.
બરાબર. એમનો કેન્દ્રીય વિચાર એ હતો કે કોમિક્સ એ ક્રમિક કળા છે, અંગ્રેજીમાં સિક્વેન્શિયલ આર્ટ.
ક્રમિક કળા
એટલે ક્રમમાં ગોઠવાયેલી છબીઓ દ્વારા વાત કહેવાની કળા. અને આ કળાનો પોતાનો એક ઇતિહાસ છે, પોતાના નિયમો છે અને એનું ભવિષ્ય પણ છે.
અને પુસ્તકનો મુખ્ય પ્રશ્ન શું છે?
મુખ્ય પ્રશ્ન એ છે કે કોમિક્સ ખરેખર છે શું અને કયા એવા મૂળભૂત સિદ્ધાંતો છે જેને અર્થ, ભાવના, સમય જેવી અમૂર્ત બાબતોને પણ દર્શાવવાની ક્ષમતા આપે છે.
આજ પેલી અદૃશ્ય કળા જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ.
હા, એ જ જેને મેકક્લાઉડ ઉજાગર કરવા માંગે છે.
તો ચાલો આ અદૃશ્ય કળાના થોડા પાસાઓને નજીકથી જોઈએ. પુસ્તકની શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે વ્યાખ્યાથી. કોમિક્સ શું છે એ સવાલના જવાબમાં મેકક્લાઉડ એક વ્યાખ્યા આપે છે.
શું છે એ વ્યાખ્યા?
જાણકારી આપવા અને અથવા દર્શકમાં સૌંદર્યલક્ષી પ્રતિભાવ ઉત્પન્ન કરવાના હેતુથી ઇરાદાપૂર્વકના ક્રમમાં જોડાયેલી ચિત્રાત્મક અને અન્ય છબીઓ.
આ તો થોડી ભારેખમ લાગે છે, પણ મહત્વની કેમ છે?
મહત્વની એટલા માટે કે આ વ્યાખ્યા કોમિક્સને કોઈ ચોક્કસ વિષય જેમ કે સુપરહીરો કે કોઈ શૈલી જેમ કે રમૂજ એનાથી બાંધતી નથી. એ ફક્ત એના મૂળ સ્વરૂપ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ક્રમમાં ગોઠવાયેલી છબીઓ.
અને એમણે એ પણ કહ્યું છે ને કે આ કંઈ આજકાલની વાત નથી, પેલી ઇજિપ્તની પેઇન્ટિંગ્સ, ગુફા ચિત્રો.
હા, બરાબર. ક્રમમાં ચિત્રો દ્વારા વાર્તા કહેવાનું પરંપરા તો બહુ જૂની છે, એટલે કોમિક્સનું સ્વરૂપ મહત્વનું છે. એમાં શું કહેવાય છે એના કરતાં કેવી રીતે કહેવાય છે એ વધુ મૂળભૂત છે.
અચ્છા, તો સ્વરૂપ પર ભાર છે, પછી આગળ શું આવે છે?
પછી આવે છે કોમિક્સનો મૂળભૂત એકમ, આઇકોન.
આઇકોન એટલે પેલું કમ્પ્યુટરવાળું આઇકોન?
ના ના, અહીં આઇકોન એટલે કોઈપણ છબી જે કોઈ વ્યક્તિ, સ્થળ, વસ્તુ કે વિચારનું પ્રતિનિધિત્વ કરે, કોઈપણ ચિત્ર.
સમજાયું.
અને અહીં મેકલાઉડ એક બહુ રસપ્રદ વાત કરે છે, વિઝ્યુઅલ રજૂઆતનો એક સ્પેક્ટ્રમ, એટલે કે એક આખો પટ્ટો છે.
કેવો પટ્ટો?
જો, એક છેડે છે અત્યંત વાસ્તવિક ચિત્ર, જેમ કે ફોટોગ્રાફ, અને બીજા છેડે છે સંપૂર્ણ અમૂર્તતા, જેમ કે ભાષાના શબ્દો. કુર્સી શબ્દ અને કુર્સીના ફોટા વચ્ચે ઘણો ફરક છે, નહીં?
હા, એ તો છે. તો કાર્ટૂન ક્યાં આવે આમાં?
કાર્ટૂન આવે ક્યાંક વચ્ચે, એ વાસ્તવિકતાથી થોડું દૂર જાય, એને સરળ બનાવે.
પણ આ સરળીકરણનો ફાયદો શું? મતલબ ખાલી સહેલું લાગે એટલે?
ના ના, એનાથી પણ વધારે. આ જ તો કમાલ છે. મેકલાઉડ આને કહે છે સાર્વત્રિકતા,
યુનિવર્સેલિટી.
સાર્વત્રિકતા એ કેવી રીતે?
જુઓ, જ્યારે આપણે કોઈનો વાસ્તવિક ફોટો જોઈએ ત્યારે આપણને લાગે કે આ બીજો કોઈક છે, એ અમિતાભ બચ્ચન છે કે પછી આપણો પાડોશી છે. પણ જ્યારે આપણે એક સરળ કાર્ટૂન ચહેરો જોઈએ, દાખલા તરીકે પેલી સ્માઇલી,
હા, ઇમોજી,
હા, તો એ કોણ છે? એ કોઈ પણ હોઈ શકે. એ હું હોઈ શકું, તમે હોઈ શકો, કોઈ પણ.
અચ્છા, એટલે એ વધુ લોકો સાથે જોડાઈ શકે.
બરાબર, એ સરળતા આપણને એ પાત્ર સાથે વધુ ઊંડાણથી જોડાવા દે છે. આપણે એમાં આપણી જાતને જોઈ શકીએ છીએ, એટલે જ કદાચ ઇમોજીઝ આટલા બધા વપરાય છે. હા, આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. સરળતા વધુ જોડાણ પેદા કરે છે.
હમ, સારું. પછી આવે છે પેનલ્સ વચ્ચેની જગ્યા, પેલી ગટર. મને યાદ છે ત્યાં સુધી મેકલાઉડ કહે છે કે કોમિક્સનો અસલી જાદુ અહીં જ થાય છે.
આ કેવી રીતે?
હા, બરાબર. આ પુસ્તકનો કદાચ સૌથી ક્રાંતિકારી વિચાર કહી શકાય. ગટર એટલે પેલી ખાલી સફેદ જગ્યા બે કોમિક પેનલ્સ વચ્ચે.
હા, એ ખાલી જગ્યા.
અને મેકલાઉડનું કહેવું છે કે વાચક જ્યારે એક પેનલ પરથી બીજી પેનલ પર જાય ને, ત્યારે એનું મગજ એ આપોઆપ જ આ બે ચિત્રો વચ્ચેનો સંબંધ જોડી દે છે, ખાલી જગ્યા પૂરી દે છે.
ઓ, આપણે જાતે જ?
હા, આ માનસિક પ્રક્રિયાને તે ક્લોઝર કહે છે.
ક્લોઝર
એટલે કે લેખક કે ચિત્રકાર બધું જ આપણને તૈયાર નથી આપતા. એ લોકો બે દૃશ્યો બતાવે અને વચ્ચે શું થયું એ આપણે આપણી કલ્પનાથી ભરીએ છીએ.
બિલકુલ. ધારો કે એક પેનલમાં કોઈ ગુસ્સામાં દરવાજો બંધ કરી રહ્યો છે અને તરત પછીની પેનલમાં એ વ્યક્તિ રડતી બતાવી છે. વચ્ચે શું થયું એ બતાવ્યું નથી, પણ આપણું મગજ સમજી જાય છે કે એ વ્યક્તિ અંદર જઈને રડવા લાગી હશે. સમજાયું.
આનો અર્થ તે થયો કે કોમિક્સ વાંચવું એક સહભાગી ક્રિયા છે. વાચક માત્ર જોતો નથી, પણ વાર્તા રચવામાં સક્રિય રીતે ભાગ ભજવે છે.
વાહ, આ તો અદ્ભુત છે. વાચક જાણે સહનિર્માતા બની જાય છે.
હા, કંઈક એવું જ.
મેકલાઉડ આ પેનલ ટુ પેનલ સંક્રમણના ઘણા પ્રકારો પણ ગણાવે છે, ખરું ને?
હા, એમણે છ પ્રકારો વર્ણવ્યા છે, જેમ કે એક જ ક્રિયાના અલગ અલગ તબક્કા, મોમેન્ટ ટુ મોમેન્ટ, એક્શન ટુ એક્શન, અથવા તો એક વિષય પરથી બીજા વિષય પર જવું, સબ્જેક્ટ ટુ સબ્જેક્ટ, કે પછી સીધો સીન જ બદલી નાખવો, સીન ટુ સીન વગેરે.
પણ આ બધા પ્રકારો યાદ રાખવા જરૂરી છે?
ના, પ્રકારોની યાદી ગોખવી જરૂરી નથી. મહત્વની વાત એ સમજવી છે કે કલાકાર આ સંક્રમણોનો ઉપયોગ કેવી રીતે કરે છે વાર્તાની ગતિ, લય અને ભાવને નિયંત્રિત કરવા માટે. ક્યારે ઝડપથી આગળ વધવું, ક્યારે વાચકને થોભાવવો, ક્યારે વિચારવા મજબૂર કરવો, આ બધું જ પેલી અદૃશ્ય કળાનો ભાગ છે.
બરાબર. અને પછી આવે છે શબ્દો અને ચિત્રોનો સંબંધ. આપણે સામાન્ય રીતે એમ માનીએ કે ચિત્રો શબ્દને સજાવે અથવા શબ્દો ચિત્રને સમજાવે, પણ મેકલાઉડ કહે છે કે આટલું સીધું નથી.
ના, બિલકુલ નહીં. એ તો બહુ જટિલ સંબંધ છે. તેઓ શબ્દચિત્ર સંયોજનના જુદા જુદા સાત પ્રકારો બતાવે છે.
સાત પ્રકારો?
હા, ક્યારેક શબ્દો મુખ્ય હોય, ક્યારેક ચિત્રો. પણ એમના મતે સૌથી શક્તિશાળી સંયોજન છે આંતર આધારિત.
આંતર આધારિત એટલે?
એટલે જ્યાં શબ્દો અને ચિત્રો એવી રીતે સાથે કામ કરે કે બંને મળીને જે અર્થ પેદા કરે તે બંનેમાંથી કોઈ એકલું ન કરી શકે.
ઉદાહરણ આપી શકો?
ચોક્કસ. ધારો કે ચિત્રમાં એક હસતો ચહેરો છે, પણ નીચે કેપ્શનમાં લખ્યું છે મારો દિવસ ખૂબ ખરાબ ગયો.
અચ્છા, એટલે ચિત્ર કંઈક કહે છે, શબ્દો કંઈક બીજું.
હા, અને આ બંને વચ્ચેનો જે વિરોધાભાસ છે એનાથી એક નવો જ અર્થ, કદાચ વક્રોક્તિ કે કોઈ છુપો ભાવ રજૂ થાય છે. આ કોમિક્સની સાચી તાકાત છે.
સમજાયું. અને તેઓ રેખાઓની શક્તિ વિશે પણ વાત કરે છે, નહીં? મતલબ કેવી રીતે દોરી છે એના પરથી પણ ભાવ બદલાય.
હા, ચોક્કસ. એ પ્રકરણમાં એ સમજાવે છે કે રેખાઓ ખાલી આકાર બનાવવા માટે નથી હોતી, એ પોતે લાગણી અને સંવેદના વ્યક્ત કરી શકે છે.
કેવી રીતે?
જેમ કે તીક્ષ્ણ, ખૂણાવાળી, દાંતાવાળી રેખાઓ ભય, ગુસ્સો કે તણાવ સૂચવી શકે છે, જ્યારે સુંવાળી, ગોળ, વળાંકવાળી રેખાઓ શાંતિ, સુંદરતા કે આનંદનો ભાવ જગાડી શકે છે.
એટલે લીટી દોરવાની સ્ટાઇલ પણ મહત્વની છે.
ખૂબ જ. એ જ રીતે પેનલનો આકાર અને કદ પણ સમયની ગતિને અસર કરે છે. લાંબી પાતળી પેનલ કદાચ લાંબો સમયગાળો બતાવે, ટૂંકી પોળી પેનલ કદાચ એક ક્ષણ પર ભાર મૂકે. આ બધું મળીને કોમિક્સની પોતાની એક આગવી ભાષા અને વ્યાકરણ રચે છે.
તો આટલી બધી ઊંડી ચર્ચા પછી જો આપણે મુખ્ય સંદેશ તારવવા હોય તો કયા કયા ગણાવી શકીએ? 3-4 મુખ્ય મુદ્દા.
સારું. પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો તો એ જ કે કોમિક્સ એક ગંભીર, કાયદેસર કળા સ્વરૂપ છે અને સંચારનું એક શક્તિશાળી માધ્યમ છે. એ ખાલી બાળકોનું મનોરંજન નથી,
એની પોતાની ભાષા અને વ્યાકરણ છે.
બરાબર. અને આ સમજ આપણને આજે જે અસંખ્ય વિઝ્યુઅલ્સ આપણે જોઈએ છીએ, જાહેરાતો, સોશિયલ મીડિયા પોસ્ટ, ઇન્ફોગ્રાફિક્સ, એ બધાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે.
બીજો મુદ્દો જે મને વ્યક્તિગત રીતે બહુ ગમ્યો તે છે વાચકની સક્રિય ભાગીદારી, પેલું ક્લોઝર.
હા, ક્લોઝર. વાચક પોતે જ વાર્તાનું સહનિર્માતા બને છે.
અને આ કદાચ આપણને યાદ અપાવે છે કે આપણે રોજિંદા જીવનમાં પણ અધૂરી માહિતીના આધારે કેવી રીતે તારણો કાઢીએ છીએ અને આપણી આસપાસની દુનિયાને સમજીએ છીએ.
ત્રીજો મહત્વનો વિચાર છે સાર્વત્રિકતાનો. સરળ, આઇકોનિક ચિત્રો વધુ લોકો સાથે કેમ જોડાઈ શકે છે? કારણ કે એમાં આપણે પોતાને જોઈ શકીએ છીએ.
એટલે જ પેલું ઇમોજી અને લોગોનું ઉદાહરણ.
હા, એ સીધા આપણો ભાવ સાથે જોડાય છે. ચોથું, શબ્દો અને ચિત્રોનું શક્તિશાળી મિશ્રણ, ખાસ કરીને જ્યારે તેઓ એકબીજા પર આધારિત હોય, પેલું ઇન્ટરડિપેન્ડન્ટ.
આ આપણને શીખવે છે કે અસરકારક સંચાર માટે ટેક્સ્ટ અને ઇમેજને કેવી રીતે કુશળતાપૂર્વક જોડી શકાય, પછી એ પ્રેઝન્ટેશન હોય, વેબસાઇટ હોય કે પછી ભણાવવાની સામગ્રી.
અને આ બધાની પાછળ રહેલો એક મૂળ સિદ્ધાંત, સ્વરૂપ સામગ્રી કન્ટેન્ટથી અલગ છે. કોમિક્સનું સ્વરૂપ એટલે કે ક્રમિક કળા એ કોઈપણ પ્રકારની વાર્તા કહેવા માટે સક્ષમ છે. એ માત્ર સુપર હીરો કે રમૂજ માટે જ સીમિત નથી.
પુસ્તકમાં અમુક વિચારો ખરેખર એવા છે જે મગજમાં રહી જાય, જેમ કે પેલી એમની વ્યાખ્યા.
હા, ઇરાદાપૂર્વકના ક્રમમાં જોડાયેલા ચિત્રાત્મક અને અન્ય છબીઓ, એ વ્યાખ્યા જ માધ્યમની વિશાળ શક્યતાઓને ખોલી નાખે છે.
અને પેલું ગટર અને ક્લોઝરવાળું વાક્ય યાદ છે? ગટર એ પેનલ્સ વચ્ચેની જગ્યા છે અને આ જગ્યામાં કોમિક્સનો જાદુ થાય છે.
હા, અહીં વાચકનું મન બે અલગ છબીઓને એક વિચારમાં પરિવર્તિત કરે છે. હા, આ વાક્ય જ કોમિક્સના ઇન્ટરેક્ટિવ સ્વભાવને, વાચકની સક્રિય ભૂમિકાને ઉજાગર કરે છે.
અને પેલો સાર્વત્રિકતાનો વિચાર પણ ભૂલાય એવો નથી.
જ્યારે આપણે ફોટોગ્રાફ જોઈએ છીએ ત્યારે આપણે તેને બીજા તરીકે જોઈએ છીએ, પણ જ્યારે આપણે કાર્ટૂનની દુનિયામાં પ્રવેશીએ છીએ ત્યારે આપણે પોતાને જોઈએ છીએ. સરળતાની આ તાકાત ખરેખર અદ્ભુત છે.
તો આ બધું જ્ઞાન, આ બધા સિદ્ધાંતો વ્યવહારમાં કોને કામ લાગી શકે? આનો ઉપયોગ શું?
અરે, ઘણા બધા લોકોને. સૌથી પહેલાં તો દેખીતી રીતે જે લોકો કોમિક્સ બનાવે છે, કલાકારો, લેખકો, એમના માટે તો આ બાઇબલ જેવું છે. પેસિંગ, મૂડ, સ્પષ્ટતા, બધું સુધારવામાં મદદ મળે.
અને ફિલ્મ કે એનિમેશનવાળા?
એમના માટે પણ ખૂબ જ ઉપયોગી. સ્ટોરીબોર્ડિંગ અને એડિટિંગમાં આ સિદ્ધાંતો બહુ કામ લાગે છે. બે શોટ વચ્ચે શું રાખવું, શું કાઢી નાખવું, ગતિ કેવી રીતે જાળવવી, આ બધું ક્લોઝર અને પેનલ સંક્રમણના સિદ્ધાંતો સાથે જોડાયેલું છે.
અને જે લોકો કલાક્ષેત્રે નથી એમનું શું? આપણા જેવા સામાન્ય લોકો,
એમના માટે પણ ઘણું છે. જુઓ, જે લોકો માર્કેટિંગ, જાહેરાત, બ્રાન્ડિંગમાં છે, એ લોકો વિઝ્યુઅલ કમ્યુનિકેશનને વધુ અસરકારક બનાવવા આનો ઉપયોગ કરી શકે છે.
પેલો UI UX ડિઝાઇનનું પણ કહ્યું હતું તમે.
હા, વેબસાઇટ કે એપ્લિકેશનના ઇન્ટરફેસમાં સરળ આઇકોન્સ કેમ કામ કરે છે એ સમજવા માટે સાર્વત્રિકતાનો સિદ્ધાંત ઉપયોગી છે.
અને શિક્ષકો?
શિક્ષકો માટે તો આ ખજાનો છે. કોમિક્સ અને ગ્રાફિક નવલકથાઓનો ઉપયોગ ભણાવવા માટે કરી શકાય. ખાસ કરીને બાળકોમાં અનુમાન કરવાની અને વિવેચનાત્મક રીતે વિચારવાની શક્તિ વિકસાવવા માટે ક્લોઝરનો ખ્યાલ બહુ સારો છે.
જે બાળકોને વાંચવું નથી ગમતું એમને કદાચ આનાથી રસ પડે.
બરાબર. અને છેલ્લે આપણા જેવા સામાન્ય વાચકો કે દર્શકો માટે.
હા, આપણા માટે શું?
આપણા માટે આ પુસ્તક કોઈ પણ વિઝ્યુઅલ મીડિયાને, પછી તે કોમિક્સ હોય, ફિલ્મ હોય, એનિમેશન હોય, ટીવી સિરિયલ હોય કે પછી ઇન્ટરનેટ પર દેખાતી કોઈ ઇમેજ હોય, એને જોવા અને સમજવા માટે એક નવી દ્રષ્ટિ, એક નવો ચશ્મો આપે છે.
એટલે આપણે ખાલી વાર્તા નહીં પણ વાર્તા કેવી રીતે કહેવાઈ રહી છે એ પણ સમજતા થઈએ.
હા, પેલી અદૃશ્ય કળા જે છે એને આપણે ઓળખતા શીખીએ, એની કદર કરતા શીખીએ. જાણે આપણને આખી વિઝ્યુઅલ દુનિયાને સમજવા માટે એક ડીકોડર રિંગ મળી જાય.
મારા માટે આખી વાતચીતમાંથી જો એક વાત લેવાની હોય તો એ છે કે આ પુસ્તકે કોમિક્સને ગંભીરતાથી લેવા માટે એક મજબૂત વૈચારિક પાયો નાખ્યો. એણે ચર્ચાને કોમિક્સ શેના વિશે છે થી કોમિક્સ કેવી રીતે કામ કરે છે તરફ વાળી દીધી. આ બહુ મોટું યોગદાન છે મને લાગે છે.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે પેલો જ્ઞાનાત્મક ભાગીદારીનો વિચાર, એટલે કે સર્જક અને વાચક બંને સાથે મળીને અર્થનું નિર્માણ કરે છે. વાર્તાનો મોટો હિસ્સો વાચકના મનમાં રચાય છે, એ વિચાર જ અદ્ભુત છે. એ મીડિયા વિશેની આપણી સામાન્ય સમજને પણ પડકારે છે.
ખરેખર આ પુસ્તક પછી જ કદાચ કોમિક્સનો શૈક્ષણિક અભ્યાસ વધુ ગંભીરતાથી શરૂ થયો હશે.
હા, એવું કહી શકાય. અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર છોડીને જઈએ.
ચોક્કસ.
મેકલાઉડે કોમિક્સ માટે જે અદૃશ્ય કળા અને એના નિયમોનું વિશ્લેષણ કર્યું, શું એવા જ અદૃશ્ય નિયમો અને રચનાઓ આપણા રોજિંદા જીવનના બીજા દ્રશ્ય અનુભવોને પણ સંચારિત કરતા હશે?
જેમ કે
આપણી નજર ક્યાં જાય છે, કઈ વસ્તુ આપણું ધ્યાન ખેંચે છે, કઈ નહીં, અથવા તો આપણી પોતાની યાદો, એ પણ કદાચ એક પ્રકારની ક્રમિક કળા જ છે, નહીં? શું આપણે આપણી આસપાસની દુનિયાને પણ આ રીતે વાંચી શકીએ, એના ગટર અને ક્લોઝરને સમજી શકીએ?
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.